समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां गाथा 103 सुधी स्वाध्याय कर्यो छे। गाथा 103 नी अंदर ए वात आवी के पर भावने कोई द्रव्य करी सके नहीं। एनो अर्थ ए थयो के बीजा द्रव्य नी पर्याय ने कोई द्रव्य करी सके नहीं। जे वस्तु जे द्रव्य मां अने जे गुण मां वर्ते छे ए सिवाय बीजा अन्य द्रव्य मां ए संक्रमण पामती नथी, एटले बदलाईने एमां भळी जती नथी। एटले के पोते पोताना गुण ने द्रव्य ने छोड़ीने ए बीजा द्रव्य मां एकरूप थई जाय, भळी जाय એમ બનતું નથી, એટલે એ અન્ય વસ્તુને પરિણમાવી શકે નહીં કે અન્ય વસ્તુ એને પરિણમાવી શકે નહીં। એટલે આ કર્તા કર્મ અધિકારમાં દ્રવ્યની અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાની વાત લીધી। હવે અહીંયા આગળ કહે છે કે આ ઉપર કહ્યા કારણે, એટલે કે આ અગાઉ જે વાત કરી એ પ્રમાણે, આત્મા ખરેખર પુદ્ગલ કર્મોનો અકર્તા ઠર્યો, આ પહેલા જે કહેવામાં આવ્યું એ રીતે વિચારીએ તો ખરેખર આત્મા પુદ્ગલ કર્મનો અકર્તા જ ઠરે છે। અને આ વાતને આપણને વધારે સ્પષ્ટ કરે છે ગાથા 104 દ્વારા। કુનકુંદાચાર્ય ભગવાન 104 ગાથામાં આત્માને પુદ્ગલ કર્મોનો અકર્તા છે એમ બરાબર વધારે સ્પષ્ટતાથી કહે છે। તો આપણે ગાથા 104 લઈએ। દ્રવ્ય ગુણસ્ય ચ આત્માન કરોતિ પુદ્ગલમયે કર્મણી તદ ઉભયમ અપૂર્વ તસ્મી નકંથમ તસ્ય સ્વકર્તા। 104મી ગાથા ગુજરાતીમાં લઈએ।
આત્મા કરે નહીં દ્રવ્ય ગુણ પુદ્ગલમય કર્મો વિશે, તે ઉભયને તે માન કરતો કેમ
કરતા બને। 104 ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે આત્મા પુદ્ગલમય કર્મણી દ્રવ્ય ગુણસ્ય ચ ન કરોતી। આત્મા પુદ્ગલમય કર્મમાં દ્રવ્યને તથા ગુણને કરતો નથી। આત્મા ઉદ્ગલમય કર્મ, દ્રવ્ય કર્મ, જળ કર્મ, ઉદ્ગલમય કર્મમાં દ્રવ્યને તથા ગુણને કરતો નથી, ન કરોતી, કરતો નથી। તસ્મિન તદ ઉભયમ અપૂર્વન સહ તસ્ય કરતા કથમ। તેમાં તે બંનેને નહીં કરતો થકો તે તેનો કરતા કેમ હોય। કથામાં કહેવું છે કે આત્મા પુદ્ગળ દ્રવ્યને અને એના ગુણને ઉદગળમય કરતો નથી. આત્મા પોતે પૂતગળમય થતો નથી. આત્મા પૂતગળમય કર્મમાં, જડ કર્મમાં, એ દ્રવ્યને તથા ગુણને કરતો નથી. તેમાં તે બંનેને નહીં કરતો હોવાથી તે તેનો કરતા કેવી રીતે થાય? એટલે કે તેનો કરતા થતો નથી. ટીકામાં આ વાતને વધારે સ્પષ્ટ કરીને સમજાવતા કહે છે કે જેવી રીતે માટીમય ઘડારૂપી કર્મ એટલે કાર્ય, જેવી રીતે માટીમય ઘડારૂપી કર્મ એટલે કાર્ય, તેનું કાર્ય છે માટીનું. માટીના કાર્યમાં એક ઘડો થયો છે, એ ઘડારૂપી કર્મ એટલે માટીનું એ કાર્ય, કે જે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજરસથી જ વર્તે છે. ઘડારૂપી કાર્ય થયું છે માટીમાં, એમાં માટી વ્યાપી રહી છે, એ માટીનું કાર્ય છે, માટી કરતા થઈને એ કાર્ય કરે છે. એટલે એની અંદર એ માટી દ્રવ્ય તરીકે અને માટીના ગુણો એમાં નિજરસથી એટલે કે એની શક્તિને કારણે વર્તે છે. તેમાં ઘડામાં માટી દ્રવ્ય અને માટીના ગુણો એની શક્તિને કારણે એમાં વર્તે છે. તો એમાં કુંભારના ગુણો કેવી રીતે પ્રવેશે, અથવા તો કુંભારનું દ્રવ્ય એમાં કેવી રીતે પ્રવેશ પામે? ઘડો છે તે માટીનું કાર્ય છે, માટીનું કર્મ છે, એ માટીની પર્યાય છે. એની અંદર માટી વ્યાપી રહી છે એટલે માટીરૂપી દ્રવ્યમાં અને માટીના ગુણમાં નિજ રસથી જ એ ઘડો વર્તે છે. તેમાં કુંભાર પોતાને કે પોતાના ગુણને નાખતો નથી, મૂકતો નથી, ભેળવતો નથી. કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે. અગાઉની ગાથામાં આ વાત આપણે સમજ્યા છીએ કે દ્રવ્યાંતર થવું, દ્રવ્ય બદલાઈ જવું અથવા તો ગુણાંતર થવું, એવું સંક્રમણ થવાનો સંભવ નથી. એવી વસ્તુસ્થિતિ છે જ નહીં કે દ્રવ્યાંતર કે ગુણાંતર થાય. એટલે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવાનો વસ્તુસ્થિતિથી જ નિષેધ છે. અને દ્રવ્યાંતર રૂપે અર્થાંત અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવી શકાય ન શકાય, અન્ય વસ્તુને એમ પરિણમાવી શકાય નહીં, એ અશક્ય છે. એવું દ્રવ્યાંતર રૂપે અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ એટલે બદલાવ ન થાય તો પછી એ અન્ય વસ્તુને બદલાવી શકાય નહીં. એક વસ્તુ છે, એક દ્રવ્ય છે, એની અંદર બીજું દ્રવ્ય ભળી જાય તો પછી પહેલા દ્રવ્યમાં એ ફેરફાર કરી શકે, પહેલા દ્રવ્યને એ પરિણામ આવી શકે. પણ આ દ્રવ્ય પોતે બદલાતું નથી, અન્ય દ્રવ્ય રૂપે થતું નથી, અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ પામતું નથી, અને છતાં એ પેલી વસ્તુને પરિણમાવવા જાય તો એ શક્ય નથી. એટલે અહીંયા એમ કહ્યું કે દ્રવ્યાંતર રૂપે અર્થાંત અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય હોવાથી પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને તે ઘડારૂપી કર્મમાં નહીં નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કરતા પ્રતિભાસતો નથી. કુંભાર દ્રવ્યાંતર પામે, માટીરૂપ થાય તો એ એમાં કંઈક કરે તો એનો કરતા થાય, એને પરિણામ આવે. પણ એવું તો થતું નથી, એટલે દ્રવ્યાંતર થતું નથી માટે કુંભાર એ પોતાના દ્રવ્ય અને ગુણને ઘડારૂપી કાર્ય થયું છે એમાં કંઈ નાખતો નથી. ઘડારૂપી કાર્ય માટીમાંથી થયું એની અંદર કુંભાર પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ઉમેરી શકતો જ નથી. જ્યાં સુધી કુંભાર માટીરૂપ થતો નથી ત્યાં સુધી એ પેલા ઘડા રૂપી કાર્યમાં પોતાના દ્રવ્ય કે ગુણને નાખી શકે નહીં. કુંભાર ચેતન અને પેલું માટી એ જળ, એની પર્યાય ઘડા રૂપે થઈ એ પણ જળ, એની અંદર આ ચેતન કેવી રીતે ભળે, આ ચેતન એમાં કઈ રીતે સંક્રમણ પામે, એનું દ્રવ્યાંતર તો થતું નથી. એ દ્રવ્ય ચેતન છે તે જળ તો થતું નથી, તો પછી પેલા જળ ઘડાની અંદર એ શું કરે, કાંઈ કરે નહીં. એની અંદર કુંભારના ગુણો કે કુંભારનું દ્રવ્ય કેવી રીતે પહોંચે, ન જ પહોંચે. બહુ સહેલી ને સરળ વાત છે, બહુ સામાન્ય બુદ્ધિથી પણ સમજાય એવી વાત છે કે ઘડો થાય એમાં માટીના ગુણો હોય પણ કંઈ કુંભારના ગુણો તો એમાં આવે નહીં ને. કુંભારના ગુણો કંઈ ઘડામાં વ્યાપે, કુંભારના ગુણો ઘડામાં પહોંચે? કુંભાર કોઈક રીતે ડાયો હોશિયાર હોય તો ઘડો ડાયો હોશિયાર થઈ જાય? કુંભાર જ્ઞાન કરવાની શક્તિ ધરાવે છે તો કંઈ ઘડામાં જ્ઞાન કરવાની શક્તિ પહોંચે? એટલે કોઈપણ ગુણ કુંભારનો એ પેલા ઘડામાં પહોંચે નહીં, કુંભારનું દ્રવ્ય એમાં વ્યાપે નહીં, કુંભારનું દ્રવ્ય એમાં પહોંચે નહીં. એટલે કુંભાર એને ખરેખર કંઈ કરતો નથી, પરમાર્થથી જોવા જઈએ તો એનો કરતા પ્રતિભાસતો નથી. ઘડામાં એનું શું કરવું થાય છે, કંઈ કરવું થતું નથી. પોતાના અનંત ગુણમાંથી એક પણ ગુણ એ ઘડામાં લઈ જઈ શકતો નથી, પોતાના દ્રવ્યમાંથી કંઈ એ ઘડામાં પહોંચાડી શકતો નથી, તો એમાં એ શું કરવાનો છે, કંઈ કરવાનો નથી. એટલે એમ કહ્યું કે પરમાર્થથી તે ખરેખર એનો કરતા થતો જ નથી. એ પરદ્રવ્ય જુદું દ્રવ્ય પૂદગળ દ્રવ્ય છે, એ પૂદગળ દ્રવ્યમાં એનું કંઈ કરવા પણ છે જ નહીં. પૂદગલમય કાર્ય, પૂદગલમય કર્મ, પહેલા જ કહ્યું ને પૂદગલમય કર્મ, પૂદગલમય કાર્ય, એની અંદર દ્રવ્ય તથા ગુણને એ લઈ જાય નહીં, એમાં પહોંચાડતો નથી, એટલે એને પરિણમાવી પણ શકતો નથી. એટલે કે દ્રવ્યાંતર નથી થતું તો પછી એ સંક્રમણ એવું ન થવાને કારણે એ અન્ય વસ્તુને પરિણમાવી શકાય નહીં. એટલે એ રીતે કુંભાર પરમાર્થે એ ઘડાનો કરતા નથી. તેવી રીતે પૂદગલમય જ્ઞાનાવરણ આદિ કર્મ, પૂદગલમય જ્ઞાનાવરણ આદિ કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, વેદનીય, અંતરાય, એ બધા કર્મ, જે જળ કર્મ છે તે કર્મ કે જે પૂદગલ દ્રવ્યમાં અને પૂદગલના ગુણમાં નિજ રસથી જ વર્તે છે, પોતાનો જેવો સ્વભાવ છે, પોતાના ગુણોને કારણે, પોતાની જેવી શક્તિ છે એવી શક્તિને કારણે, એવા સ્વભાવને કારણે એને નિજ રસ કહ્યો. નિજ રસ એટલે પોતાની સ્વભાવગત શક્તિ, એવા પોતાના સ્વભાવ, પોતાની ગુણોને કારણે જેવો સ્વભાવ છે એવી શક્તિ દ્વારા જ એનું પરિણમન થાય છે. પૂદગળ દ્રવ્ય છે, જ્ઞાનાવરણ આદિ જળકર્મ છે તે પૂદગળ દ્રવ્ય, અને એવા પૂદગળ દ્રવ્યમાં એ પૂદગળના ગુણ જ હોય, એના નિજરસથી એ પૂદગળના ગુણ રૂપે એનું પરિણમન થાય. એની અંદર, એ કર્મની અંદર, જળકર્મ એની અંદર આત્મા પોતાના દ્રવ્ય કે પોતાના ગુણને ખરેખર નાખતો નથી, મૂકતો નથી, ભેળવતો નથી. જળ કર્મ છે, જ્ઞાનાવરણીય કર્મ હોય કે દર્શનાવરણીય કર્મ હોય, એ પૂદગળ છે અને એ પૂદગળના એના ગુણમાં રહ્યું છે અને એમ એનું પરિણમન થાય છે. એટલે કે જ્ઞાનાવરણ આદિ કર્મ કે જે પૂદગળ દ્રવ્યમાં અને પૂદગળના ગુણમાં નિજરસથી જ વર્તે છે, પોતાનો જેવો સ્વભાવ છે પૂદગળનો, એવા સ્વભાવથી જ એ વર્તે છે, પૂદગળ રૂપે વર્તે છે. એટલે એ કારમણ રજકણો ભેગા થાય, એ છૂટા પડે, એ પ્રકારના જે પરિણમન થાય છે એ એનું કાર્ય છે, એ પૂતગળનો નિજરસ છે, એવી એની શક્તિ છે, એવો એનો સ્વભાવ છે, તો એવું એનું પરિણમન થાય છે. એટલે એમ એ કર્મ બંધાય છે. 148 પ્રકારની કર્મની પ્રકૃતિ એ રીતે એના સ્વભાવથી બંધાય છે. પૂતગળના સ્વભાવને કારણે એ બંધાય છે. એ સ્વભાવ જ એવો છે કે કારણ રજકણો ભેગા થાય અને છૂટા પડે, એ એનો સ્વભાવ છે. પૂતગળનો એ સ્વભાવ છે. પૂતગળમાં રહેલા ગુણોને કારણે, એ કારણ રજકણોમાં રહેલા ગુણને કારણે એ કારણ રજકણોનું ભેગા થવું અને કર્મરૂપે બંધાવવું એ એના નિજરસથી વર્તે છે. એમાં આ આત્મા ચેતન પોતાના દ્રવ્યને કે ગુણને એમાં ભેળવે કે એમાં નાખે એ કઈ રીતે બને? કે એક જ રીતે બને કે જો દ્રવ્યાંતર થાય, એટલે કે આત્મા છે, જીવ છે, એનું દ્રવ્યાંતર થઈ જાય કે ગુણાંતર રૂપે એનું સંક્રમણ થાય, દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે, એટલે કે જીવ પોતે પોતાના સ્વભાવને છોડીને એ પૂતગળ રૂપ થઈ જાય તો એ શક્ય થાય, બીજી તો કોઈ રીત નથી. એટલે અહીંયા એમ કહે છે કે આત્મા પોતે પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર એ પેલા કર્મ છે, જે પૂતગળ છે, જે પૂતગળના ગુણમાં નિજરસથી વર્તે છે, એમાં નાખતો નથી, મૂકતો નથી કે ભેળવતો નથી. કારણ કે કોઈ વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવું અશક્ય છે. દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને, બીજી વસ્તુને પરિણામવી અશક્ય હોવાથી, એનું પરિણમન કરાવવું અશક્ય હોવાથી, પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને તે જ્ઞાનાવરણ આદિ કર્મમાં નહીં નાખતો એવો તે આત્મા પરમાર્થે તેનો કરતા થતો નથી. દ્રવ્યાંતર રૂપે કે ગુણાંતર રૂપે સંક્રમણ થતું નથી અને એવું સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવવી અશક્ય છે, એવું પરિણમન કરાવવું અશક્ય છે. એટલે આ જીવ પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને એવા કોઈ કર્મ, દર્શનાવરણીય કે જ્ઞાનાવરણીય કે મોહનીય કે વેદનીય, એની અંદર નાખતો નથી. જીવના ગુણ એ કર્મમાં જતા નથી કે જીવનો દ્રવ્ય એ કર્મની અંદર પહોંચતું નથી. એટલે એ રીતે એ જીવ એ કર્મનો, જળ કર્મનો કરતા થતો નથી. દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પામ્યા વિના બીજી વસ્તુને પરિણમાવી શકાય નહીં, એ અશક્ય છે. માટે પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને તે, એટલે કે જીવ, આત્મા, જ્ઞાનાવરણ આદિ કર્મમાં નહીં નાખતો એવો તે આત્મા પરમાર્થે પેલા કર્મનો કરતા કેમ હોય? ન જ હોય, કદી ન હોય, ક્યારેય થઈ શકે નહીં. માટે ખરેખર આત્મા પૂતગળ કર્મનો અકર્તા છે, અકર્તા સાબિત થયો. સમજાવવું શું છે? અકર્તા ભાવ, અકર્તાપણું સમજાવવું છે અને એને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. જેમ કે માટી છે, એમાંથી ઘડો થાય ત્યારે જે નિમિત્ત તરીકે કુંભાર હતો, એ કુંભાર એ ઘડાની અંદર પોતાના દ્રવ્ય કે ગુણને નાખી નથી શકતો. તેવી જ રીતે જ્યારે આ આત્મા પેલા જળકર્મ બંધાય છે ત્યારે એમાં એના ભાવ છે એ નિમિત્ત થાય છે. જળકર્મ બંધાય ત્યારે આત્માના જે ભાવ છે એ નિમિત્ત થાય છે, ત્યારે આત્મા એ પરદ્રવ્યનું કંઈ કરતો નથી એ વાત તો લીધી, પણ સાથે સાથે આ વાત પણ એમ સમજાવી કે ભાવ ભલે થયા નિમિત્ત તો પણ એમાંથી એટલે જીવમાંથી કોઈ ગુણ કે દ્રવ્ય પેલા જ્ઞાનાવરણ આદિ કર્મની અંદર જતા નથી, પહોંચતા નથી, કેમ કે દ્રવ્યાંતર થતું નથી, ગુણાંતર થતું નથી. અને એમ નથી થતું તો પછી એ રીતે એ એનો કરતા થતો નથી એટલે અકર્તા ઠર્યો. આ ગાથા સમજવામાં સહેલી છે, પણ સાથે સાથે એમાંથી જે તાત્પર્ય સમજવાનું છે એ વાત ગુરુદેવે આપણને ગાથા 104 ઉપર જે પ્રવચન અપાયું એના એમાં કહી છે, આપણે એ વાતને લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5 પાના નંબર 150 ઉપર સમયસાર ગાથા 104 ટીકા ઉપરનું પ્રવચન, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે માટીમય ઘડારૂપી જે કાર્ય છે તે માટીરૂપી દ્રવ્યમાં એટલે માટીરૂપી પદાર્થમાં અને માટીના ગુણમાં એટલે માટીની પર્યાયમાં નિજરસથી જ વર્તે છે. એને કોઈ બીજાની અપેક્ષા નથી, માટી પોતે પોતાના નિજરસથી પોતાની શક્તિથી એ દ્રવ્યમાં એ રહી છે. એ જ દ્રવ્યના ગુણો સહિત એ ઘડાની પર્યાયમાં પણ એમ જ વર્તે છે. એટલે માટી માટી રૂપે વર્તે છે, એ ઘડામાં જાય એટલે કે પર્યાય બદલાય એની તો પણ એ માટી માટી જ રહે છે, એ પોતાના નિજરસથી એ પર્યાયમાં પણ વર્તે છે ગમે તે પર્યાયમાં જાય. માટીમાં જે ઘડારૂપી કાર્ય થયું, જે કામ થયું અને માટીમાંથી ઘડો બન્યો એ કાર્ય થયું, એ કાર્યને કર્મ કહીએ, તો તે માટીની નિજ શક્તિથી થયું છે, કંઈ કુંભારથી થયું નથી. પણ કુંભાર નિમિત્ત હતો, એ વખતે હાજર હતો એટલા માટે કુંભારને નિમિત્ત કહેવામાં આવ્યું. પણ નિમિત્ત કંઈ કરતું નથી, નિમિત્તથી કાર્ય થાય એ વાત તો બહારમાં તો ખૂબ ચાલે છે, એવો સંપ્રદાયમાં ઉપદેશ ઘણા આપે છે અને એવી જ માન્યતા વર્તે છે. નિમિત્તથી કાર્ય થાય એવી ઊંધી માન્યતા વર્તે છે. અહીંયા તો એનો નિષેધ કર્યો છે કે કુંભારથી એટલે કે નિમિત્તથી કાર્ય થતું નથી, કાર્ય ઉપાદાનથી થાય છે, માટીથી થાય છે, નિમિત્ત હાજર હોય એને નિમિત્ત કહેવામાં આવે. તો નિમિત્તથી પરનું કાર્ય થતું નથી એમ અહીં સિદ્ધ કર્યું છે. એક વાત, નિમિત્તથી કાર્ય થતું નથી એ વાતને અહીંયા એક તો સિદ્ધ કરી છે, અને બીજી વાત આગળ પણ સમજાવે છે કે એ કાર્ય એ કરી શકતો નથી, કેમ કે દ્રવ્યાંતર કે ગુણાંતર થતું નથી એટલે એ કાર્ય એ કરી શકતો નથી. એ દ્રવ્યાંતર કે ગુણાંતર થાય તો જ કાર્ય કરી શકે. ગુરુદેવ એ વાતને પણ સરસ રીતે અહીંયા સમજાવે છે. એ પહેલા એક અહીંયા મહત્વની વાત લીધી છે કે ભાઈ શુદ્ધ અંતઃતત્વના શ્રદ્ધાન વિના ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે એની શ્રદ્ધા નથી, એની અનુભવ સહિતની શ્રદ્ધા નથી એટલે સમ્યક દર્શન નથી. તો એ સમ્યક દર્શન વિના કોઈ ધર્મ નથી, કોઈ ધર્મ થતો નથી. ગમે તે પ્રકારે બધી ક્રિયાકાંડ બધું થતું હોય પણ એથી કંઈ ધર્મ થાય એમ માનવું એ તો મોટામાં મોટું મિથ્યાત્વ છે. પરજીવની દયા પાળવામાં ધર્મ માને તે મિથ્યાત્વ છે. સમજવા જેવી વાત છે પ્રભુ. પરજીવની દયા પાળવામાં ધર્મ માને તે મિથ્યાત્વ છે, કેમ કે પરજીવની દયા આ જીવ પાળી શકતો નથી. પરજીવનું પુણ્ય હોય, એનું આયુષ્ય હોય તો એ બચે. અહીંયા એની દયા પાળવાનો ભાવ આવે પણ એ ભાવ આવે એટલે કંઈ પેલું બચી જાય એમ તો છે નહીં. બીજી વાત, આત્મા કંઈ કરતો નથી, આત્મા ખરેખર કંઈ કરતો નથી. પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે, એ એક ચણકલાના બે ટુકડા કરે નહીં તો પરજીવનું શું કામ કરે. પરજીવને બચાવવાનો, જીવાડવાનો, અભયદાનનો એને ભાવ આવે, પણ ભાવ આવે તો તેથી શું, એ ભાવ તો ક્ષણિક છે, એ શુભ ભાવ છે. એ ભાવ પણ ખરેખર જોઈએ તો આત્માનો નથી, એટલે કે આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક છે એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એને એવો શુભભાવ થાય. એવા શુભભાવ થતા હોય એવો કોઈ આત્મામાં ગુણ નથી. એટલે પરજીવની દયા પાળવામાં ધર્મ છે એવી માન્યતા જ એની ખોટી છે. કેમ કે એ કરી શકતો નથી અને એના દ્વારા ધર્મ સમજે તો એ રીતે જોવા જઈએ તો ધર્મ ક્યાંથી થવાનો છે? ધર્મ થાય જ નહીં. જે કાર્ય કરી જ શકતો નથી, બીજાને જીવાડવા કે મારવા બેમાંથી એક પણ કામ એ કરી શકતો નથી એવા ભાવ જ માત્ર કરે છે, એટલે એમાં બીજાને દયા પાળવામાં ધર્મ માને એ મિથ્યાત્વ છે. કેમ કે પરજીવની દયા આ જીવ પાળી શકતો નથી. દયા ધર્મનું મૂળ છે એમ કહેવાય છે ને? પ્રશ્ન કર્યો કોઈએ. ગુરુદેવ કહે છે કે હા, પણ એનો અર્થ એ છે કે રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે. પોતાનો સ્વભાવ નિર્મળ છે, જ્ઞાયક સ્વભાવ છે, શુદ્ધ સ્વભાવમાં એમાં વિભાવરૂપ પરિણમન થાય તો શું થાય? પોતાનો જે સ્વભાવ છે એનો ઘાત થાય કે નહીં? પોતે ભગવાન આત્મા છે એનો પણ વિચાર કરવાનો ને. એવા ભગવાન આત્માનો જે સ્વભાવ છે ને એવું સ્વાભાવિક પરિણમન થઈ રહ્યું છે, એવા સ્વભાવ ભાવનો આપણે ઘાત કરીએ, સ્વભાવ ભાવનો ઘાત કરીએ તો શું થાય? સ્વભાવ ભાવનો ઘાત કરીએ તો શું થાય? હિંસા થઈ કહેવાય કે ના કહેવાય? એટલે સાચી અહિંસા તો એમાં છે કે પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થવો જોઈએ. પોતે નાયક 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 માત્ર જાણવા વાળો જ છે કે પોતે આનંદ સ્વભાવી, સુખ સ્વભાવી, સુખનો સાગર છે. એનો સ્વભાવ એવો છે, શાંત સ્વભાવ છે, એવો એનો સ્વભાવ છે. પોતે પોતાને જાણે એવો એનો સ્વભાવ છે. એવા સ્વભાવનો જો ઘાત કરવામાં આવે, એવો ભાવ છે એનું મરણ કરવામાં આવે, એટલે કે એવા ભાવને છોડીને વિભાવ ભાવે પરિણમન થાય, અન્ય ભાવે પરિણમન થાય, તો સ્વભાવ ભાવનો ઘાત થાય. અને એવો સ્વભાવ ભાવનો જે ઘાત થાય એ હિંસા છે. એટલે ખરેખર જો દયા પાળવી હોય તો એવા સ્વભાવ ભાવનો ઘાત ન થાય એમ કરે તો જ એ સાચી અહિંસા છે, એ સાચી દયા છે, સ્વની દયા છે. એ વાતને ગુરુદેવે અહીંયા લીધી છે કે હા, દયા ધર્મનું મૂળ, પણ એ દયા કોની કોની દયાની વાત કરી છે? કેમ કે પરની દયા તો પાળી શકતો નથી. પર આ જીવ છે એને તો એના પોતાના કર્મ છે, એનો પોતાના કર્મના ઉદય વર્તે છે અને જે પ્રમાણે થાય છે તે થાય છે. એને જોઈને અનુકંપા કરુણાને કારણે દયાનો ભાવ આવે એ વાત જુદી છે. પણ એ ભાવ પણ ખરેખર જોઈએ તો આત્માના શુદ્ધ સ્વભાવમાં નથી. પણ છતાં એવો ભાવ આવે, શુભ ભાવ આવે. પણ એથી કરીને પેલો જીવ બચી જાય એમ તો બનતું નથી. એટલે પરની દયા પાળી શકાતી નથી. પણ દયા ધર્મનું મૂળ જો કહીએ તો દયા કોની પાળી શકાય એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે હા, દયા ધર્મનું મૂળ છે, પણ એનો અર્થ એ છે કે રાગની ઉત્પત્તિ ન થવી. ક્યાં? પોતાના સ્વભાવ ભાવમાં એ પોતે રહે અને પોતાનામાં રાગની ઉત્પત્તિ થાય નહીં, એ સ્વની દયા છે. શુભ રાગની ઉત્પત્તિ થાય છે તો સ્વભાવ ભાવ છે એનો ઘાત થાય છે. રાગની ઉત્પત્તિ થવી એટલે શું? રાગ કે દ્વેષ, કોઈ પણ ભાવ અન્ય ભાવે થવું એનો અર્થ છે કે સ્વનો ઘાત થવો, સ્વનો જે ભાવ છે એનો ઘાત થવો. એટલે રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે અને તે સ્વદયા ધર્મનું મૂળ છે. એવી સ્વદયા ધર્મનું મૂળ છે. પુરુષાર્થ સિદ્ધ ઉપાયમાં શ્લોક 44માં હિંસા અહિંસાનું સ્વરૂપનું કથન આવે છે. ત્યાં આ સ્પષ્ટ કર્યું છે કે પરની દયા પાળવી એ તો નામ માત્ર કથન છે. પરની દયા કોણ પાળી શકે? બીજા જીવનું જ્યાં સુધી આયુ હોય ત્યાં સુધી તે જીવે છે, તેને બીજો જીવાડી શકતો નથી, તેમ બીજો તેને મારી પણ શકતો નથી. બહારની જે ક્રિયાઓ થાય તેનો આત્મા કરતા નથી એ મૂળ સિદ્ધાંત છે. ભગવાન આત્મા પોતે પોતાના અનંત ગુણોને કારણે જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમે છે આ વાતને વારંવાર યાદ કરીને દ્રઢ કરવાની છે અને પછી ભગવાન આત્માની જગ્યાએ પોતાને મૂકવાનું છે કે હું ભગવાન આત્મા કેવો છું, હું મારા જ્ઞાન સ્વભાવે પરિણમન કરું એવો છું, એ સિવાય બીજા વિકારી ભાવ છે, એ સિવાયના બીજા બધા અન્ય ભાવ છે, એ સિવાયના બીજા બધા અશુદ્ધ ભાવ છે, એમાં શુભ હોય કે અશુભ હોય બંને એ અશુદ્ધ ભાવ છે, અને એવા ભાવ જ્યારે હું કરું છું ત્યારે હું મારા શુદ્ધ સ્વભાવ ભાવનું મરણ કરું છું, એની હિંસા કરું છું, એની હત્યા કરું છું, એનો ઘાત કરું છું, મને આ ન શોભે, મારે મારા સ્વભાવ ભાવે જ પરિણમન કરવું જોઈએ. આ વાત આમાંથી નીકળે છે. ગુરુદેવ આ વાત વારંવાર આપણને સમજાવે છે કે પ્રભુ તું તારા ભાવે રહેને, તારો સ્વભાવ પૂર્ણ છે, આનંદનો દરિયો સુખનો સાગર કયો છે તો કઈ આમસતો નથી કયો, મહાપુરુષોને એવો આનંદ એમાંથી આવ્યો છે, એવા આનંદનો અનુભવ થયો છે, એવું સુખનું વેદન એમને થયું છે, એટલે એમણે કહ્યું છે કે એ ભગવાન આત્મા સુખનો સાગર છે એમ એટલા માટે કહ્યું છે, અનુભવ પછી વાત કરી છે. તો પછી એવા પૂર્ણ ભગવાન આત્માના ભાવે નહીં વર્તતા, અન્ય ભાવે શા માટે વર્તવું? પ્રશ્ન તો એ છે કે આ વારંવાર આની આ જ વાત કહેવામાં આવે છે, છતાંય આ જીવ કેમ બહારમાં ભટકે છે, કેમ બહારમાં રખડી રહ્યો છે? અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, એ પરના કાર્યો કરવા વાળો તું નથી. પારા નંબર 151 ઉપર આ ગાથા વિશે વધારે સમજણ આપતા ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં કહે છે કે માટીરૂપી દ્રવ્યમાં માટીરૂપ ગુણ ઘટ પરિણામ નિજ રસથી વર્તી રહ્યો છે. ગુણનો અર્થ અહીં પર્યાય થાય છે. તેમાં કુંભાર પોતાના દ્રવ્યને કે પર્યાયને નાખતો કે ભેળવતો નથી. કુંભાર ઘડો કરવાનો જે રાગ કરે છે તે રાગ ઘડારૂપ પર્યાયમાં પેસતો નથી. પોતાના દ્રવ્યને નથી નાખતો, ગુણને નથી નાખતો, પણ પોતાનો એ ભાવ કેવો ભાવ છે કે હું ઘડો બનાવું એવો ભાવ, એ રાગ છે. એવા રાગને પણ એ ઘડાની પર્યાયમાં ભેળવી શકતો નથી. એ રાગ ઘડારૂપ પર્યાયમાં પેસતો નથી તો તે રાગ ઘડારૂપ પર્યાયને કેમ કરે? એ રાગ ઘડારૂપ પર્યાયમાં પહોંચે નહીં તો પછી એ ઘડાની પર્યાયને કરે કેવી રીતે? જ્યાં પહોંચતો નથી ત્યાં પછી એનું કાર્ય કેવી રીતે કરે? આપણે વ્યવહારમાં પણ એટલું તો જાણીએ છીએ કે ઊંચે છતમાં એક ખીલી મારવી હોય છતની ખૂબ નજીક, અને ત્યાં આપણે પહોંચીએ નહીં તો ત્યાં ખીલી કેવી રીતે મારીએ? જ્યાં પહોંચતા જ નથી ત્યાં કાર્ય કેવી રીતે કરીએ? એટલે પહોંચવું પડે. અહીંયા તો એ પહોંચવું જ અશક્ય છે. એમાં દ્રવ્યાંતર કે ગુણાંતર થતું નથી એટલે એમાં એ પહોંચી શકાતું નથી. એ દ્રવ્યની અંદર પહોંચે તો કાર્ય કરે ને, પહોંચતો જ નથી તો પછી કેવી રીતે કરે, પર્યાયને કેવી રીતે કરે? બહુ સરસ વાત તર્કથી સમજાવી દીધી છે. અજ્ઞાની જીવ ભલે એ માને કે રાગ કરે, પણ એ પરનું કાર્ય કદી ન કરે, પરના કાર્ય કરી શકતો નથી, માત્ર એ રાગ કરે છે. અને એનો એ રાગ, એ શુભ ભાવ કે અશુભ ભાવ, એ નિમિત્ત થાય, પેલું કાર્ય થાય એમાં એ નિમિત્ત થાય. પણ એ અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, એ આત્મા તો પરનું કાર્ય કરતો જ નથી, એ તો નિમિત્ત પણ એમાં થતો નથી. નિમિત્ત કોણ થાય છે? એનો ભાવ છે તે નિમિત્ત થાય છે. એટલે અજ્ઞાની જીવ રાગ કરે પણ પરનું કાર્ય કદી ન કરે, ન કરી શકે. જે જ્ઞાનાવરણીય આદિ કર્મ બંધાય તેમાં નિમિત્તરૂપ જે રાગાદિ ભાવ છે, એવા રાગાદિ ભાવ તેનો અજ્ઞાની કરતા છે. પણ જે કર્મનું બંધન થાય, જળ કર્મ બંધાયા ને, જ્ઞાનાવરણીય પ્રકૃતિ બંધાઈને એવા જળ કર્મનું બંધન થાય, એ કાર્ય જે થાય એનો કરતા તો એ નથી, અજ્ઞાની પણ નથી. એનો ભાવ છે એ એમાં નિમિત્ત છે. અને કર્મ બંધાયા કઈ રીતે? તો કે કારમણ રજકણો એકઠા થયા અને બંધાયા, એટલે એ કાર્ય તો એ કારમણ રજકણો પૂતગળનું જ છે, એનો કરતા અજ્ઞાની પણ નથી ને જ્ઞાની પણ નથી. કર્મ બંધન થાય એ તો જડની પર્યાય છે. જડની પર્યાયને આત્મા ત્રણ કાળમાં કરી શકે નહીં, ક્યારેય કરી શકે નહીં. અહીં આ વાત સિદ્ધ કરવા ઘડાનું દ્રષ્ટાંત આપ્યું અને આપણને બરાબર સમજાવ્યું છે. આગળ પણ અહીંયા વાત કરે છે આના ઉપરથી જે સમજવાની તાત્પર્યની વાત છે એ અહીંયા કહે છે. ગુરુદેવ કહે છે કે 152માં પાના ઉપર કે અહીં એમ સિદ્ધ કરવું છે કે પરદ્રવ્યની પર્યાયનો અજ્ઞાની પણ કરતા નથી. ઘડારૂપ કાર્ય થાય એમાં કુંભાર પોતાના દ્રવ્યને, ગુણને અને પર્યાયને તે ઘડાની પર્યાયમાં મૂકતો નથી, ભેળવતો નથી. શા માટે ભેળવતો નથી? કેમ કે એવું એ કરી શકતો નથી. કેમ એ કરી નથી શકતો? કારણ કે કોઈ અન્ય વસ્તુનું દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવાનો વસ્તુ સ્થિતિથી જ નિષેધ છે. એક વસ્તુનું દ્રવ્યાંતર, દ્રવ્યમાં ફેરફાર થવો કે ગુણમાં ફેરફાર થઈ જવો, એ દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ, બદલાવ થવો, એનો નિષેધ છે, એ થઈ શકતું નથી. વસ્તુ સ્થિતિ જ એવી છે કે કુંભારનું આત્મદ્રવ્ય પલટીને ઘડાની પર્યાયમાં જતું નથી, તેમજ કુંભારની રાગની પર્યાય પણ પલટીને ઘડાની પર્યાયમાં જતી નથી. તો કુંભાર ઘડાને કેવી રીતે કરે? ગુરુદેવ કહે છે કે જીણી વાત છે, સૂક્ષ્મ વાત છે, સમજવા જેવી વાત છે. તારી જ્ઞાયક વસ્તુ તદ્દન ભિન્ન છે પ્રભુ. આત્મા જ્ઞાયક તો જગતના જ્ઞેયોનો જ્ઞાતા છે. જ્ઞેય માત્રને જાણે એવો એ જ્ઞાયક છે, એ જ્ઞાતા છે. પણ એ જ્ઞેયોમાં કંઈ કરતો નથી, જ્ઞેયોમાં કંઈ કરવાવાળો નથી. જ્ઞેયોની પર્યાયને ફેરફાર કરી નાખે, બદલી નાખે એવો એ નથી, કરતા નથી. રાગનો પણ તે ખરેખર તો જ્ઞાતા છે. જ્ઞાની તો રાગનો જ્ઞાતા છે. અજ્ઞાનીને એમ લાગે છે કે રાગ મારો છે, હું એમાં રાગમાં છું, શુભ ભાવ મારો છે, શુભ ભાવમાં એને ઈષ્ટ બુદ્ધિ છે. પણ શુભ ભાવને પણ જ્ઞાની તો પોતાથી જુદો, ભિન્ન માને છે, એને બંધનું કારણ સમજે છે. અને પોતાનો એ ભાવ એટલા માટે એ વખતે આવ્યો છે કે તે સમયે એને પ્રમાદ થયો છે. પોતે જ્ઞાની છે છતાં પણ એને પ્રમાદ થયો છે, અથવા તો એ વખતે પુરુષાર્થ નબળો પડ્યો છે એટલે શુભભાવ આવ્યો છે. પણ એ કંઈ આત્માના સ્વરૂપમાં કોઈ ગુણ છે એટલે આવ્યો નથી, એમ પોતે એનાથી જુદો, ભિન્ન રહે છે. રાગનો પણ ખરેખર એ જ્ઞાતા છે તો જ્ઞાતા જ રહે છે. જ્ઞાની તો રાગનો જ્ઞાતા જ છે. કોઈ પણ ભાવ આવે છે એને એ જાણવાવાળો જ છે, એ કરતા નથી. આત્માને રાગનો અને પરદ્રવ્યની પર્યાયનો કરતા બનાવવો એ મોટી મિથ્યાત્વરૂપી વિટંબણા છે. આ વાત તો અગાઉની ગાથાઓમાં ઘણી આવી ગઈ. અહીંયા કહે છે કે કુંભારનું દ્રવ્ય પલટીને ઘડાની પર્યાયમાં જતું નથી. કુંભારની જે રાગની પર્યાય છે, એ વખતે એને રાગ આવ્યો છે કે ઘડો બનાવું, એ પર્યાય છે, તે પર્યાય તે પલટીને ઘડાની પર્યાયમાં જતી નથી. માટે કુંભાર માટીની પર્યાય બદલીને ઘડાની પર્યાય કરે એ વાત ત્રણ કાળમાં, ત્રણ લોકમાં સત્ય નથી. કેમ કે દ્રવ્ય પલટતું નથી, કે પર્યાય પણ પલટતી નથી. કુંભારની પર્યાય કુંભારની છે, ઘડાની પર્યાય ઘડાની છે, કુંભારની પર્યાય ઘડાની પર્યાય થતી નથી. એટલે કુંભાર માટીની પર્યાય બદલીને ઘડાની પર્યાયને કરે એ વાત ત્રણ કાળમાં, ત્રણ લોકમાં શક્ય નથી. કુંભાર કદી એ ઘડાનો કરતા નથી. અહીંયા નીચે કહે છે કે પોતાના ગુણ પર્યાયને પરમાં નાખ્યા ભેળવ્યા સિવાય પરનું કાર્ય કેમ કરી શકાય? ન થઈ શકે, એ શક્ય નથી. પોતાના ગુણ પર્યાયને પરમાં તો નાખી શકાતા નથી, કેમ કે વસ્તુ સ્થિતિથી જ તેનો નિષેધ છે. માટે પરના કાર્ય કોઈ કરી શકતું નથી એ સિદ્ધાંત છે. લોકો બહારની ક્રિયાનું કરતાપણું માનીને મિથ્યાત્વનું સેવન કરી રહ્યા છે. પણ જેને સત્ય માનવું હોય તેણે આ માનવું પડશે કે પરના કાર્યો કરી શકે નહીં. બાકી અસત્ય તો અનાદિથી એણે માનેલું જ છે. એવી ઊંધી શ્રદ્ધામાં તો એ અનાદિનો 84 લાખ યુનિમાં ભવના ભ્રમણ કરી રહ્યો છે, સંસાર અવસ્થામાં એ ભટકી રહ્યો છે. પણ સર્વજ્ઞદેવે કહેલા 9 તત્વોનું યથાર્થ શ્રદ્ધાન જેને કરવું હોય તેણે આ વાત માનવી જ પડશે. કેમ કે 9 તત્વ છે એ સર્વજ્ઞ ભગવાને કયા છે તો 9 તરીકે જ રહેવાવાળા છે. એમાં આશ્રવ તત્વ રાગ છે, શુભ ભાવ કે અશુભ ભાવ છે એ આશ્રવ છે. તો એ આશ્રવ તત્વને પોતાનું માનીને એમાં એકરૂપતા કરે, એમ 2 તત્વને ભેળવી દે, જીવ તત્વને આશ્રવ તત્વને, તો એ ભગવાને કહેલા સર્વજ્ઞ દેવે કહેલ 9 તત્વોનું સ્વરૂપ છે એનાથી એ વિપરીત વાત બનશે. 9 તત્વો તો 9 તરીકે જ રહે, 1 તત્વ બીજા તત્વ સાથે ભળી જતું નથી. એટલે રાગને અને જીવને એકરૂપતા છે જ નહીં. રાગનો એ જાણનારો છે, રાગ એનાથી જુદો છે. હવે જ્યાં રાગનો જાણનારો રાગ પણ એનાથી જુદો છે તો હવે એવા રાગની પર્યાય દ્વારા એ પરના શું કામ કરવાનું હતું? પરના તો ક્યાંથી કરવાનું હતું? જે માત્ર નિમિત્ત છે, પરનું કાર્ય થાય છે એમાં એનો રાગ નિમિત્ત છે, અજ્ઞાનીનો રાગ નિમિત્ત છે એટલે કંઈ કરતો નથી, તો પછી એ પોતે તો એમાં શું કરવાનો હતો? એટલે પરના કાર્યો એ કરી શકતો જ નથી. પાના નંબર 153 ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જગતમાં અનંત જીવ છે અને અનંત અજીવ જળ પદાર્થો છે. તે બધા અનંતપણે ક્યારે રહી શકે? અનંત છે તો અનંતપણે રહી શકે ક્યારે? કે દ્રવ્યો પોતે અનંત દ્રવ્યો તરીકે પોતે જેમ છે તેમ જ રહે, બદલાય નહીં. તો જો એકબીજામાં ભળી જાય, 2 દ્રવ્ય ભેગા થઈ જાય, તો પછી અનંતપણે ક્યાંથી રહેશે? તે બધા અનંતપણે ક્યારે રહી શકે? અનંત દ્રવ્યો પ્રત્યેક પોતાના દ્રવ્યથી અને પોતાની પર્યાયથી પોતાના પરિણમન કરે છે એવું યથાર્થ માને તો અનંત દ્રવ્યો સિદ્ધ થશે, એટલે કે અનંત દ્રવ્યો રહેશે. ખરેખર તો અનંત દ્રવ્યો રહે છે એને માન્યતામાં પણ એમ જ રાખવું છે કે અનંત દ્રવ્યો અનંતપણે જ રહે, એમાં વધઘટ થાય નહીં. એટલે એનો અર્થ એ થયો કે 2 દ્રવ્યો ભેગા થઈ અને 1 ન થાય, છતાંય એ પરદ્રવ્યમાં પોતે એકરૂપતા કરી એના કાર્યો કરવાવાળો એનો સ્વામી થાય છે, એનો કર્તા થાય છે. પરથી પરિણમન થાય એમ માનતા બધા એકમેક થઈ જવાથી અનંત ભિન્ન દ્રવ્યો રહી શકશે નહીં. માટે પ્રત્યેક દ્રવ્યનું પરિણમન પરનિરપેક્ષ છે, એટલે બીજા ઉપર આધાર રાખતું નથી. એ મુદ્દાની રકમની વાત છે. મુદ્દાની રકમની વાત કહી એટલે એ મૂળ વાત છે, વ્યાજની વાત નથી, મૂળ વાત છે, મુદ્દલની વાત છે. કેમ કે એને જે બરાબર નહીં સમજ્યો હોય કે પરદ્રવ્યનું પરિણમન જીવ કરાવી ન શકે, આ મુદ્દાની વાત છે, એને નહીં સમજ્યો હોય બરાબર, તો પછી બધું ખોટું ચાલશે. એક ખોટું કરશે એટલે બધું ખોટું ચાલશે. એટલે મૂળ રકમની ના પાડે તો પછી મોટું નુકસાન કરશે. આગળ અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં જે વાત છે એને પણ સમજાવતા ગુરુદેવ કહે છે, મૂળ વાતને પહેલા લઈએ, કે સંસારી જીવ અનાદિકાળથી કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે. એ વાત પંડિત ટોડરમલજીએ કરી છે કે સંસારી જીવ અનાદિકાળથી કર્મ નિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે. પૂર્વ પર્યાયને છોડી પહેલાની જે પર્યાય છે એ અસ્ત થાય છે, એ વિલીન થાય છે અને નવીન પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે નવી નવી પર્યાય એ ધારણ કરે છે સંસારી જીવને. અત્યારે મનુષ્યની પર્યાય છે, પછીથી દેવની થાય કે બીજા મનુષ્યની થાય કે પછી તિર્યંતની થાય, એટલે એવી એ પર્યાય ધારણ કરે છે. ત્યાં એક તો પોતે આત્મા તથા અનંત પુદ્ગલ પરમાણુમય શરીર એ બંનેના એક પિંડ બંધાન રૂપ એ પર્યાય હોય છે. તેમાં આ જીવને આ હું છું એવી અહમ બુદ્ધિ થાય છે. પેલું શરીર છે પુદ્ગળમય, એ પરમાણુ છે, એની સાથે એને એક રૂપતા થાય છે એવી એની બી બુદ્ધિ વર્તે છે, એમાં એ અહમ બુદ્ધિ કરે છે. વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, તેનાથી જે ક્રિયા થાય છે તેને એ પોતાની માને છે. હું બોલી શકું, ખાઈ શકું, હાથ હલાવી શકું, આંખ મીંચી શકું, આવી અનેક પ્રકારે માન્યતા કરે છે. અને એમાં એ પેલું શરીર છે જે પરદ્રવ્ય છે, એ પરદ્રવ્યની ક્રિયાનો પોતે કરતા થાય છે કે હું આ બધું કરી શકું છું, હું આંખથી દેખી શકું છું. હવે આંખ જળ છે, પૂદગળ છે, એ પરદ્રવ્ય છે, બીજું દ્રવ્ય છે, એનું સ્વામિત્વ અને એનું કરતા પણ એ માને છે. આ બધું મિથ્યાત્વ છે, આ બધું મિથ્યાત્વ છે. અહીંયા પાના નંબર 154 ઉપર ચોથા પેરેગ્રાફમાં વાત કરે છે. કે જો એક સમ્યક નિશ્ચયને જ અંગીકાર કરવાનું કહ્યું છે, કેમ કે તે જ એક મોક્ષ માર્ગ છે. વ્યવહાર ક્રિયાકાંડના અનેક વિકલ્પ કાંઈ મોક્ષ માર્ગ નથી, એ તો બંધના કારણ છે, હે છે, ત્યાં યોગ્ય છે. દયાદાન વ્રત ભક્તિ આદિ પરિણામની દ્રષ્ટિથી હઠીને એનાથી ખસીને ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દે તો સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થશે, અન્યથા નહીં થાય. આ ગાથામાં જે વાત આવી એની વધારે થોડી સ્પષ્ટતા લઈએ. ગુરુદેવ અહીંયા 155માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે દ્રવ્યાંતર રૂપે સંક્રમણ પામ્યા વિના અન્ય વસ્તુને પરિણમાવી અશક્ય હોવાથી પોતાના દ્રવ્ય અને ગુણ બંનેને તે ઘડારૂપી કર્મમાં નહીં નાખતો એવો તે કુંભાર પરમાર્થે તેનો કરતા પ્રતિભાસતો નથી. જો કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડીને પરદ્રવ્યમાં પ્રવેશ કરતું નથી, પોતાની સત્તા છોડીને શા માટે એ બીજા અન્ય દ્રવ્ય રૂપે થાય? પોતાનો નાશ કરીને કોઈ અન્ય દ્રવ્ય રૂપે શા માટે થાય? પોતાની સત્તા એટલે શું? પોતે છે ને, પોતે હોવાપણે છે ને, એવી પોતાની હોવાપણાની સત્તા, પોતે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા પોતે પોતાપણે પરિણમી રહ્યો છે, એને એ છોડીને એ સત્તાનો નાશ થાય છતાં પણ એ પરદ્રવ્યની સત્તા રૂપે થઈ જાય, એવું કેવી રીતે બને? એવું શક્ય નથી અને કોઈ એમ કરતું પણ નથી. કોઈ દ્રવ્ય પોતાની સત્તા છોડીને પરદ્રવ્યમાં પ્રવેશ કરતું નથી અથવા પરદ્રવ્ય રૂપ થઈ જતું નથી, અને દ્રવ્યાંતર રૂપ થયા વિના અન્ય દ્રવ્યને પરિણમાવવું અશક્ય છે. માટી રૂપ થયા વિના માટીને ઘડા રૂપે પરિણમાવવી અશક્ય છે. માટે ઘડા રૂપ કાર્યની અંદર કુંભાર પ્રવેશતો નથી, એના ગુણ પણ પ્રવેશતા નથી, કુંભારની પર્યાય પણ પ્રવેશતી નથી, એનું દ્રવ્ય પણ પ્રવેશતું નથી. એ જ રીતે આ ભગવાન આત્મા પરદ્રવ્યમાં પ્રવેશતો નથી, અને પ્રવેશતો નથી તો એનો કર્તા પણ થતો નથી. એટલે છેલ્લે અહીંયા સિદ્ધાંત કહે છે કે તેવી રીતે પૂદગલમય જ્ઞાનાવરણ આદિ કર્મ કે જે પૂદગલ દ્રવ્યમાં અને પૂદગલના ગુણમાં નિજરસથી જ વર્તે છે, તેમાં આત્મા પોતાના દ્રવ્યને કે પોતાના ગુણને ખરેખર નાખતો, મૂકતો કે ભેળવતો નથી. દ્રવ્યાંતર કે ગુણાંતર રૂપે સંક્રમણ થવું અશક્ય છે. ગુરુદેવ કહે છે 156માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં, કરે આવી વાત કદી સાંભળવા મળી ન હોય અને કદાચ સાંભળવા મળી જાય તો એકાંત છે એમ માનીને જતી કરે. પણ ભાઈ, મિથ્યાત્વનો સરવાળો મહાદુખરૂપ આવશે. મિથ્યાત્વનો સરવાળો મહાદુખરૂપ આવશે. મિથ્યાત્વ 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 ચાલ્યા કરશે તો ભાઈ દુઃખી દુઃખી થઈશ. એ તીવ્ર દુઃખના પ્રસંગ તને ભારે પડશે બાપા. અહીં કહે છે કે પુણ્ય પાપના શુભાશુભ ભાવ અજ્ઞાન ભાવે જીવ કરે છે, પણ તે કાળે જે કર્મબંધનની પર્યાય થાય તેનો જીવ અજ્ઞાન ભાવે પણ કરતા નથી. કર્મબંધન તો જળની પર્યાય છે અને તે જળ પૂદગળથી થાય છે, તેને જીવ કેમ કરે? આ જ્ઞાનાવરણી આદિ કર્મ બંધાય છે, કાર્ય થાય છે, પૂદગળના કાર્ય છે, પૂદગળ દ્રવ્યમાં થાય છે. કારમણે રજકણો પૂદગળ છે અને એ પોતાની પર્યાયમાં પોતાના નિજ રસથી વર્તે છે. તેમાં આત્મા પોતાના દ્રવ્યને પર્યાયને નાખતો નથી, ભેળવતો નથી કે તે રૂપે ઉપજતો નથી. કેમ કે આત્મદ્રવ્ય પરદ્રવ્યમાં જતું નથી, દ્રવ્યાંતર થતું નથી, ગુણાંતર થતું નથી, એટલે આત્માની પર્યાય પરદ્રવ્યની પર્યાયમાં જતી નથી, તેથી એનો કરતા થતો નથી. અજ્ઞાની જે વિકાર કરે, શુભાશુભ ભાવ કરે, તેટલા પ્રમાણમાં સામે કર્મ બંધાય છે, છતાં તે કર્મબંધનની પર્યાયનો આત્મા કરતા નથી. જીવે રાગાદી ભાવ કર્યા માટે કર્મને બંધાવવું પડ્યું એમ નથી. પૂદગળ કારમણ રજકણો એ પોતે સ્વયં પોતાની જાતે બંધાય, છૂટા પડે, એ એમનું કાર્ય થયા કરે છે, થયા કરે છે, થયા કરે છે, થયા કરે છે, અનાદિથી થયા જ કરે છે. અહીંયા એ વખતે જીવના ભાવ એને માટે નિમિત્ત કારણ બને છે. જીવના ભાવ જે રાગાદિના થયા છે એ એનું નિમિત્ત કારણ થાય છે. પણ જીવ તો એ પેલા પૂદગળ જળ કર્મને બાંધતો નથી, કરતો નથી, અને એમ પણ નથી કે રાગાદી ભાવ કયા માટે કર્મને બંધાવવું પડ્યું એમ પણ નથી. જો થોડી સૂક્ષ્મ વાત છે, રાગાદી ભાવ કયા માટે પેલા જળ કર્મને બંધાવવું પડ્યું એમ નથી. જળ કર્મનો એવો સ્વભાવ છે કે પોતે કારમણા રજકણો ભેગા થાય ને છૂટા પડે, એવો એનો સ્વભાવ છે, એટલે એ કાર્ય એનું એમાં થાય છે. એનું ઉપાદાન છે ને ઉપાદાન એ ક્યારેય નથી, એનું ઉપાદાન ક્યારેય નથી, એ કારમણા રજકણોનું જે ઉપાદાન ક્યારે નથી, એ સ્વીકાર છે, એ એનો સ્વભાવ છે, એટલે એના સ્વભાવ પ્રમાણે એનું કાર્ય થવું એ ક્યારે ન હોય, એ ત્રણેય કાળે હોય, એટલે સતત એ તો થાય જ છે, એ ક્રિયા તો થાય જ છે. અને આ તરફ જીવના જે ભાવ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, એ નિમિત્ત કારણ કહેવાય. કર્મને રજકણો ભેગા થયા અને કર્મ બંધાયું તેમાં નિમિત્ત કારણ કહેવાય. આત્મા કર્મ બાંધે અને આત્મા કર્મ છોડે એ વસ્તુ સ્થિતિમાં જ નથી. અજ્ઞાની પર્યાયમાં વિકારને કરે અને વિકારને છોડે એ તો છે, વિકારને કરે અને વિકારને છોડે અજ્ઞાની એ તો છે, એવું તો કરે છે અને છોડે છે, પણ તે જળ કર્મને બાંધે અથવા જળ કર્મને છોડે એ વાત ત્રણ કાળમાં સત્ય નથી. વિકારી ભાવ કરે અને વિકારી ભાવ ન કરે એવું તો છે, પણ પેલા જળકર્મને બાંધે કે જળકર્મને છોડે એ વાત ત્રણ કાળમાં સત્ય નથી. ભગવાન અરિહંત દેવે કર્મ હણ્યા એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. કર્મ તો જળ છે, તેને કોણ હણે? જેણે પોતાના ભાવ કર્મને હણ્યા અને અનંત ચતુષ્ટયને પ્રાપ્ત થયા તે અરિહંત છે. જળ કર્મ તો પોતાના કારણે નાશ પામે છે, અકર્મરૂપ પરિણમી જાય છે. જે કારણે રજકણો ભેગા થઈને આખું જે કર્મ બન્યું હતું એ પછી કર્મરૂપ રહેતું જ નથી, અકર્મરૂપ થઈ જાય છે, છૂટા પડી જાય છે. અને એમાં જળ કર્મમાં આત્માનું પાંઈ કરવાપણું નથી, કર્તવ્ય નથી, કરતાપણું નથી. જળ અને ચેતનનો સદા એવો પ્રગટ ભિન્ન સ્વભાવ છે. જળની પર્યાય ચેતન કરે એમ બને નહીં, ચેતનની પર્યાય જળ કરે એમ બને નહીં. જળ અને ચેતન બંને દ્રવ્યો સદાય ભિન્ન છે, અને એની જેને ખબર નથી તેને પુણ્ય પાપના ભાવથી આશ્રવથી આત્મા ભિન્ન છે એવી ભેદ જ્ઞાનની દ્રષ્ટિ ક્યાંથી થશે? આશ્રવથી ભગવાન આત્મા જુદો છે એવી દ્રષ્ટિ એને ક્યાંથી થશે? હજી એને જળ અને ચેતન જુદા છે, ભિન્ન છે, એમાં જ હજી પૂરી શ્રદ્ધા નથી થઈ, એની સમજ નથી આવી, એવી માન્યતા નથી થઈ. એને પછી આ પુણ્યના અને પાપના ભાવથી કે આશ્રવથી આત્મા જુદો છે એ વાત કેવી રીતે બેસશે? એવું ભેદ જ્ઞાન ક્યાંથી થશે? અને એવું ભેદજ્ઞાન નહીં થાય, એવી દ્રષ્ટિ નહીં થાય, તો પછી સમ્યક દર્શન ક્યાંથી થશે? આ રીતે આ ગાથાનો નિષ્કર્ષ આપણને એ તરફ લઈ જાય છે કે જેમ છે તેમ દ્રવ્યનું સ્વરૂપ સમજવું અને જેમ છે તેમ કરતાપણાને સમજવું, કોનું કરતાપણું કોનું છે એ બરાબર સમજવું. દ્રવ્ય પોતે કરતા થઈ અને કાર્ય કરે છે અને એનું પરિણામ એમાં જ થાય છે. પરિણામ અને પરિણામી જુદા ન હોય, પરિણામ અને પરિણામી દ્રવ્ય જુદું ન હોય, આ વાતનો બરાબર નિર્ણય કરવો, નિર્ધાર કરવો, અને પછી જ આગળ વધારશે. આગળ વધતા વધતા ભેદ જ્ઞાન થશે અને સમ્યક દર્શન થશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે.